તારીખ 17/7/1985, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 985 અને 986 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 587, મૂળ કેસેટમાં હમિંગ છે.
અપેક્ષા છે અને રાગની ઉપેક્ષા છે. એ પ્રકારે રાગનું ધ્યેય પણ કહ્યું છે, પરંતુ પરિણમનની વાસ્તવિકતા એ છે કે છદ્મસ્તુનો ઉપયોગ નિર્વિકલ્પ સ્થિતિમાં બહુ અલ્પકાળ રહે છે, ઘણો કાળ સવિકલ્પ દશાનો છે, ત્યારે અનેક પ્રકારના રાગ આવે છે. એ રાગમાં કયો રાગ નિમિત્તભૂત છે, વિતરાગતાને પણ કયો રાગ સાનુકૂળ છે, વ્યવહારે કયો રાગ સાનુકૂળ છે, નિશ્ચયથી તો સર્વ રાગ પ્રતિકૂળ છે વિતરાગતાથી, તો પણ તેમાં રાગમાં અનેક ભેદ હોવાથી કયો રાગ સાનુકૂળ છે તેનો વિવેક કરવાનો વિષય છે. બીજું કે સહજપણે વ્યવહારે જે રાગ સાનુકૂળ હોય તેવો જ વિકલ્પ આવે અને બીજો વિકલ્પ ના આવે એવી પણ એક કુદરતી પરિસ્થિતિ છે. તો એ કુદરતી પરિસ્થિતિ છે તેનું અહીંયા નિરૂપણ છે કે સ્વરૂપ ધ્યાનમાં ઉપયોગ ન રોકાય ત્યારે ઉપયોગ બહાર આવે તો શાસ્ત્રાભ્યાસ વગેરેમાં ઉપયોગ લાગે એવું સહેજે બને એમ કહેવા માંગે છે. પાનેથી ત્રીજી નીતિ છે, નિશ્ચયાભાસી તો તેનો સર્વથા નિષેધ કરે છે. એ પહેલા ન્યાય આપી ગયા કે તત્વજ્ઞાનનો અભ્યાસ એ કાર્યકારી છે અને તેમાં જ્ઞાનને નિર્મળ થવાનું પણ એક કારણ રહેલું છે. આમ તો રાગ છે તેનાથી જ્ઞાનાવરણી કર્મ બંધાય છે, કાતિ કર્મની અંદર જ્ઞાનાવરણી દર્શનાવરણી મોહની ને અંતરાય ચાર પ્રકારના જે ઘાતી કર્મ છે એમાં રાગના નિમિત્તે જ્ઞાનાવરણી કર્મ બંધાય છે. તીવ્ર રાગ હોય, તીવ્ર રસ હોય તો વિશેષ પ્રકારે એમાં મોહનીનો પણ સંગાત થઈ જાય છે. શુભરાગ વખતે પણ એ જે કષાયની તીવ્રતા મંદતા છે એમાં કેટલાક ભેદ એવા છે કે તે ભૂમિકાના સામાન્ય રાગથી સામાન્ય કષાયથી વિશેષપણે કષાયની મંદતા થાય તો જ્ઞાનાવરણીનો બંધ અલ્પ થાય અને ક્ષયોક્ષમ વિશેષ થાય, એવા બધા ભેદ છે. અટપટો વિષય છે, કર્મનો વિષય, કર્ણાનુયોગનો અટપટો વિષય છે, જ્ઞાન વિષય છે. તો એ પ્રકારે જે શાસ્ત્ર તત્વજ્ઞાનના અભ્યાસમાં કષાયની મંદતા થાય છે ત્યાં પણ જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ થવો ઘટે છે, એક તો એ કારણ છે. બીજું, તત્વજ્ઞાનના અભ્યાસમાં સ્વરૂપ પ્રાપ્તિની ભાવના હોય, સ્વરૂપની રુચિ હોય, સ્વરૂપનું લક્ષ હોય જ્ઞાનમાં, તો પણ જ્ઞાનની નિર્મળતા થવાનો ત્યાં વિશેષ પ્રકાર ઉત્પન્ન થાય છે. તેથી તત્વજ્ઞાનના અભ્યાસમાં અથવા શાસ્ત્રનો અભ્યાસમાં બુદ્ધિને જોડવી જોઈએ છે. બુદ્ધિ શબ્દનો પ્રયોગ કર્યો છે. બુદ્ધિને જોડવી યોગ્ય છે એટલે સમજે ન સમજે પણ વાંચા કરે એમ નહીં, પણ શાસ્ત્રનો વિષય છે એમાં બુદ્ધિપૂર્વક, સમજણપૂર્વક એનું અધ્યયન થવું, અભ્યાસ થવો જોઈએ. સમજણથી વિષય પોતાને ન સમજાતો હોય તો સમજવાની વિશેષ જિજ્ઞાસા ઉત્પન્ન થાય અને સમજવાનો પ્રયાસ થાય અને સમજાય,
બરાબર
એવો પ્રકાર હોવો જોઈએ. શાસ્ત્ર અભ્યાસ થવો જોઈએ, શાસ્ત્ર અભ્યાસ કરવો જોઈએ એમ કરીને શાસ્ત્ર ન સમજે તો પણ એ ગણતરી ખાતર વાંચ્યા જ કરે કે આપણે શાસ્ત્ર વાંચીએ છીએ એમ. એટલે અહીંયા એવો શબ્દ પ્રયોગ કર્યો છે કે શાસ્ત્ર અભ્યાસ વગેરે, શાસ્ત્ર અભ્યાસમાં બુદ્ધિ જોડવી યોગ્ય છે, મોક્ષને પણ બુદ્ધિ જોડવી યોગ્ય છે. ત્યાં એમ કહ્યું કે રાગ કરવો યોગ્ય છે એમ ન લીધું, ત્યાં જ્ઞાનના પર્યાયથી મુખ્ય વાત કરી, કેમ કે ત્યાં જ્ઞાનનું પ્રકરણ મુખ્ય છે. શાસ્ત્રના અભ્યાસમાં રાગ ગૌણ છે અને જ્ઞાનની પ્રવૃત્તિ મુખ્ય છે. શુભરાગ છે ખરો, છે શુભરાગયુક્ત પ્રવૃત્તિ અને શુભોપયોગની પ્રવૃત્તિ છે, તો પણ ત્યાં જ્ઞાનની મુખ્યતા ગણીને ત્યાં જ્ઞાનની પ્રવૃત્તિ જોવામાં આવે છે. તો જે જ્ઞાનનો ઉપયોગ સ્વરૂપમાં એકાકાર ન થાય, એકાગ્ર ન થાય ત્યાં સુધી મુમુક્ષુએ અને જેને ઉપયોગ થવાની ક્ષમતા આવી છે એવા મોક્ષ માર્ગી જીવે પણ ઉપયોગ સ્વરૂપમાં એકાગ્ર ન રહે ત્યારે એને શાસ્ત્રાભ્યાસમાં ઉપયોગ લગાવવાનો સહેજે પ્રકાર ઉત્પન્ન થાય છે, કેમ કે એ તેને વધારે સાનુકૂળ છે. નિશ્ચયાભાસી તો તેનો સર્વથા નિષેધ કરે છે, પણ અરે ભાઈ તને બીજો રાગ તો આવે છે, તો શાસ્ત્રાભ્યાસ વગેરેમાં પણ ઉપયોગ જોડવો તે યોગ્ય છે, એવો અહીંયા ન્યાય આપે છે. શું ન્યાય આપ્યો? કે તને રાગ આવે છે કે નહીં, કે હા આવે છે, તો હવે તપાસ કર કે તને રાગ આવે છે એ કયા કયા વિષયમાં આવે છે. જો રાગ આવે છે અને રાગ ત્યાં દુર્નિવાર છે, અનિવાર્યપણે રાગની ઉત્પત્તિ થાય છે, તો પછી તને એમાં વિવેક કરવો જોઈએ, તો પછી તું શાસ્ત્રાભ્યાસનો જે પ્રકાર ઉત્પન્ન થાય છે, ઉપયોગ જાય છે અને ત્યાં મંદરાગ ઉત્પન્ન થાય છે, મંદ કષાય ઉત્પન્ન થાય છે, એનો નિષેધ કરવાનું તને શું કારણ છે? બીજે પણ એથી અનુત્કૃષ્ટ પ્રકારે રાગને જ્ઞાનની ઉપયોગની પ્રવૃત્તિ તારી થઈ જ રહી છે, તો પછી એથી ઊંચા સ્તરમાં તારા જ્ઞાનની પ્રવૃત્તિ થાય કે મંદરાગ થાય તો એમાં તાર તું શા માટે નિષેધ કરે છો? આમ એને ન્યાય આપે છે.
હે?
શાસ્ત્ર વાંચનમાં એકાકાર થઈ જવું એટલે શાસ્ત્ર વાંચનનો રાગ હોય એમાં એકાકાર થઈ જવું. વાંચવાનો જે રાગ આવે એમાં એકાકાર થઈ જવું, એને શાસ્ત્ર વાંચનમાં એકાકાર થઈ. એક આત્મામાં એકાકાર પણ નથી, જે શાસ્ત્ર વાંચનમાં એકાકારપણું છે તે આત્માનું એકાકારપણું નથી, તો ત્યાં પણ એકાકાર થવા યોગ્ય નથી. ખરેખર તો શાસ્ત્ર વાંચન છે એ શાસ્ત્ર છે એ તો આંગળી છીંજે છે આત્મા પ્રત્યે, એને આંગળી છીંજે છે. તો આંગળી સામે એકાકાર નથી થવાનો, આંગળીથી જે ચીજ બતાવવામાં આવે છે ત્યાં એકાકાર થવાનું. ચંદ્ર બતાવે કે અહીંયા ચંદ્ર છે, આંગળી સામે જોવું કે ચંદ્ર સામે જોવું, કે આંગળીની લાઈનમાં ચંદ્ર સામે જોવું, એટલી જ આંગળીનો ત્યાં અધિકાર છે, એથી વધારે ત્યાં એનું સ્થાન નથી. નિર્દેશ કરે છે શાસ્ત્ર તો આત્માનો નિર્દેશ કરે છે. જે આત્મ સ્વરૂપને નિરૂપણ કરનારા શાસ્ત્રો છે તેનાથી આત્મા પ્રત્યે જવું, ઉપયોગને આત્મા પ્રત્યે વળવાનું થાય એવું એની અંદર કોઈ નિમિત્તભૂતપણું રહેલું છે, કર્તાપણું નથી પણ નિમિત્તભૂતપણું રહેલું છે. તેથી જીવ ત્યાંથી ઉપયોગને બદલીને અંતર્મુખ થાય છે. સરળમાં એમ જ બને છે, ભગવાનની વાણી સાંભળે છે ત્યારે ઉપયોગ ભગવાન પ્રત્યેને વાણી પ્રત્યે છે, ત્યારે એ શુભોપયોગની પ્રવૃત્તિ છે, કસાયની મંદતા વાળી પ્રવૃત્તિ છે. પણ એ વાણીમાં કોઈ એવું નિમિત્તભૂત પણ છે કે ઉપયોગ ત્યાંથી પણ પાછો વળીને સ્વરૂપમાં ડૂબે છે. એ ભગવાનનું સ્વરૂપ એવું ત્યાં મહા આશ્ચર્યકારી છે, તીર્થંકર પ્રકૃતિ વિરાજમાન છે, અથવા અરિહંત પદે આવતા જે પરમ ઔદારિક પરમાણુ થયા એટલું આશ્ચર્યકારી સ્વરૂપ છે કે ત્યાંથી નજર ફેરવવી કોઈને પોસાય નહીં, ગમે નહીં. અને વાણી પણ એટલી મધુર અને એવી સુંદર છે, માણસ સંગીતમાં એકાકાર થાય છે એ તો કાંઈ નથી, યોગ હોય ને કોઈનું ગળું સારું હોય તો આ લોકો સંગીતના પ્રોગ્રામમાં કેટલી તાળીઓ પાડે છે, એ ગીત સાંભળે તો વાહ વાહ કરી નાખે, હજારો રૂપિયાનો ઢગલો કરે છે. આ તો દિવ્ય ધ્વનિ છે, એવી મધુર છે અને એવું કોઈ એની મીઠાશ છે કે જાણે કોઈ કાનમાં અમૃત રેડતું હોય એમ લાગે, એવી ભગવાનની વાણી છે. તો પણ ઉપયોગ ત્યાંથી ફેરવે છે ધર્મીજી, એ ભગવાન અને ભગવાનની વાણી બાજુથી ઉપયોગને ફેરવીને તેનાથી પણ સર્વોત્કૃષ્ટ એવું જે સહજાત્મ પદ છે પરમાત્મા પદ છે એમાં ઉપયોગને સ્થિર કરે છે. એ કેટલું પદ સુંદર છે, કેટલું આકર્ષિત છે. આકર્ષણ થવા યોગ્ય કેવું હશે કે આ બાહ્ય આકર્ષણ આ પ્રકારનું પણ છૂટે છે, ભગવાનના દર્શનના ઉપયોગનું આકર્ષણ છૂટે છે, વાણીના સાંભળવાનું આકર્ષણ છૂટે છે, અને એ બંને નિમિત્તોમાં રહેલો જે આત્મ સ્વરૂપને દર્શાવતો જે મર્મ છે કે જે પોતાનું જ સ્વરૂપ છે એ મર્મ સ્થાને ત્યાં ઉપયોગ જાય છે, એવો પ્રકાર છે. એટલે ક્યાંય બાહ્યમાં એકાકાર થવાનો સિદ્ધાંત નથી, ધ્યેય નથી, પણ જ્યારે ઉપયોગ સ્વરૂપમાં લગ્ન લાગે, કે ધ્યેયને સિદ્ધાંતો સ્વરૂપમાં એકાગ્ર થવાનો છે, પણ છતાં ત્યાં ઉપયોગ ન ચોંટે ન રહે ત્યારે સહેજે શાસ્ત્રાભ્યાસમાં બુદ્ધિ જોડાય છે તે યોગ્ય છે, નહીંતર બીજો રાગ આવશે અને ત્યાં ઉપયોગ જોડાશે.
ક્યારે આવે છે
પણ એનાથી સુંદર આત્મા છે, અંદર નો આત્મા તો તો બીજો રાગ પણ તો આવે છે, તો એનો નિષેધ આવે છે એને એમ પૂછે છે. તને શાસ્ત્રાભ્યાસનો નિષેધ શુભ રાગને કારણે કરવાનું તું ન્યાયોચિત માને છો, તો બીજો રાગ આવે છે એથી નીચા સ્તરનો નીચી કક્ષાનો એનો નિષેધ આવે છે. અને એ સર્વ નિષેધના પરિણામ સ્વરૂપે તું સ્વરૂપમાં એકાગ્ર થાય છે, વિતરાગ ભાવમાં અને વિતરાગ સ્વરૂપમાં આવે છો, તો તારો નિષેધ યોગ્ય છે અને એમાં નિશ્ચય આભાસ નથી. પણ જો તને બીજા પણ શુભાશુભ રાગ આવતા હોય, જેમ કે દૈહિક શારીરિક જરૂરિયાત છે, પંચેન્દ્રિયના ખાવું પીવું પહેરવું ઓઢવું ક્યાંથી માંડીને અનેક પ્રકારના રાગ આવે છે, કપડા પહેરે છે તો એમાં પણ આવું જોઈએ ને બીજું ન જોઈએ એમ આવે છે, ખાવામાં પણ આ ફાવે આ સિવાય બીજું ન ફાવે એમ આવે છે. એવી જ રીતે અનેક પ્રકારે જ્યારે તારો ઉપયોગ પર વિષયમાં જાય છે અને અશુભ રાગ પણ આવા ઉત્પન્ન થાય છે, તો જ્યાં રાગ અનિવાર્ય છે ત્યાં કયો રાગ સાનુકૂળ છે, આત્મ સ્વરૂપમાં એકાગ્ર થવા માટે પણ વ્યવહારે કયો રાગ સાનુકૂળ છે, એવો પ્રકાર જેને સ્વરૂપમાં એકાગ્ર થવું છે એને ઉત્પન્ન હોય છે કે થાય છે એને તે ત્યાં યોગ્ય છે એમ કહેવામાં આવે છે. એટલી વાત છે. પણ યોગ્ય છે એટલે ત્યાં વૈગા રહેવું, તેની ઉપાદેયતા કરવી અને સ્વરૂપની એકાગ્રતા છૂટી જાય તો એને એ શાસ્ત્રાભ્યાસને એ સમજ્યો નથી. કેમ કે શાસ્ત્રાભ્યાસમાં તો સ્વરૂપમાં એકાગ્ર થવાની નો આદેશ છે, ઉપદેશ છે. પછીની જે લીટી છે પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તેમાં જે રાગ છે તે દોષ છે પણ તીવ્ર ઉપયોગ જોડવો તે ઉપયોગ તે યોગ્ય છે એટલું કાઢી નાખવું. ડબલ છપાઈ ગયું છે. બીજી લીટીમાં પણ અલ્પ વિરામ પછીનો જે ફ્રેશ છે એમાં ફેર છે, એમાં પણ તીવ્ર ઉપયોગ જોડવો તે યોગ્ય છે એનો કાંઈ અર્થ જ નથી નીકળતો. તેમાં જે રાગ છે તે દોષ છે એ ડુપ્લિકેટ છે, પણ તીવ્ર રાગની અપેક્ષા એ શાસ્ત્રાભ્યાસમાં જોડાવવું યોગ્ય છે એમ છે. ક્યાંથી લેવું? તેમાં જે રાગ છે તે દોષ છે, તેમાં એટલે એમાં શાસ્ત્ર અભ્યાસ કરે એમાં પણ શુભ રાગ ઉત્પન્ન થાય છે એ તો રાગ છે તે દોષ જ છે, એ કાંઈ વિતરાગતા નથી. પણ તીવ્ર રાગની અપેક્ષાએ બીજા એનાથી કષાયની તીવ્રતાવાળા રાગ ઉત્પન્ન થાય તેની અપેક્ષાએ શાસ્ત્રાભ્યાસના મંદ રાગમાં આવવું યોગ્ય છે. એટલે કષાયમાં ભલે કષાયની જાતિ અપેક્ષાએ કષાય માત્ર નિષેધ્ય હોવા છતાં કષાયની તીવ્રતા અને કષાયની મંદતાનો વિવેક ન કરવો એમ ત્યાં કહેવું નથી. શું કહેવું છે કે તમે શુભ રાગને એ માનો છો અને કષાય માત્ર પણ છોડવા યોગ્ય છે, અને કેટલીક જગ્યાએ તો જ્યાં નિશ્ચયનું પ્રકરણ આવે ત્યાં એવી પણ વાત આવે કે તીવ્ર મંદના ભેદ પાડવા અને એ પાડીને પછી તીવ્રતાને એ ગણીને મંદતાને ઉપાધિ કરવાનું થઈ જાય છે. આ તો સંસાર પરિભ્રમણનું કારણ છે. એવા પણ પ્રવચન સારમાં એવી ગાથા છે કે આવી રીતે કોઈ ભેદ પાડે છે એ સંસારમાં પરિભ્રમણ કરે છે. ત્યાં જો છળ પકડે તો તીવ્ર મંદના કષાયના ભેદ જ પાડવા જેવા નથી, ભલે ને કષાય તીવ્ર આવે એથી શું થઈ ગયું? મન કષાયની શું કિંમત છે? તીવ્ર કષાય આવે કે મન કષાય આવે એમાં કાંઈ નહીં, બધો કષાય છે. એમ ગણીને તીવ્ર કષાયમાં રહી જાય. કષાયની રૂચિ વાળો જીવ એ નિશ્ચયાભાસી જીવ છે, એવો છળ પકડવા માટે એ વાત છે. પણ કષાયની તીવ્રતા એ છે અને અપેક્ષાએ કષાયની મંદતામાં આવવું યોગ્ય છે એવું નિરૂપણ જ્યાં શાસ્ત્રમાં આવે છે, ત્યાં પાછો કોઈ એવો છળ પકડીને કષાયની પકડમાં રહી જાય અને વિતરાગતામાં ન આવે તો એને પેલું કહે, હવે પેલી દવા આપવી પડે છે. આ તો ભૂલ કરે છે, આ તો તારા સંસાર પરિભ્રમણનું કારણ પણ સાજું રાખે. તો કષાયને જ પકડીને બેઠો છો, પછી તીવ્ર કષાય છોડીને મંદ કષાયને પકડીને બેઠો એનો કાંઈ અર્થ નથી. વિતરાગતામાં આવવું એ જ કર્તવ્ય છે, એને એમ કહેવું પડે. હા, અપેક્ષા લેવી મર્યાદિત વાત છે. અપેક્ષા એટલે મર્યાદિત છે કે તીવ્ર કષાયમાં જોડાવા કરતા તીવ્ર રાગની અપેક્ષાએ શાસ્ત્રાભ્યાસમાં જોડાવવું યોગ્ય છે, એમાં કોઈ સવાલ નથી. પણ એ મર્યાદિત વાત છે. શું મર્યાદિત વાત છે? કે ત્યાં રોકાવવું યોગ્ય નથી. શાસ્ત્ર અભ્યાસમાં તીવ્ર રાગની અપેક્ષાએ જોડાવવું યોગ્ય હોવા છતાં ત્યાં રોકાવવું યોગ્ય નથી એમ છે. શું મુસાફરી નીકળ્યા હોય, ઘણો તડકો લાગે, ઘણો થાક લાગ્યો હોય, તો કોઈ મોટું વિશાળ વટવૃક્ષ હોય કે લીમડો હોય, ઠંડો છાંયો હોય, થોડી વાર તમે વિશ્રામો લેવા માટે રોકાઈ જાઓ તો થાક થોડો હળવો થાય અને ચાલવાની મુસાફરીની ગતિ વધારે સતેજ થાય. તો એવો વિશામો લેવાનો નિષેધ નથી, પણ રોકાઈ જાવ તો પછી પહોંચવાનો પ્રશ્ન નથી. એમ જીવના પરિણામમાં તીવ્ર રાગના પ્રકાર પણ છે. જ્યાં સુધી દેહનો સંયોગ છે ત્યાં સુધી દેહના અનુસરીને અનેક પ્રકારના અશુભ રાગની ઉત્પત્તિ થાય છે. આહારનું ખાવું એ પણ અશુભ રાગ છે, એ મુનિને નથી અશુભ. મુનિને આહારનો રાગ અશુભ નથી, કેમ કે 46 દોષ બહુ આકરી શરતો છે. એ રહિત આહારની આહારનો યોગ બને તો મુનિ આહાર લે, નહીંતર વૈરાગમાં વિતરાગતામાં પરિણમી અને સ્વરૂપ ધ્યાનમાં લાગે. જરા પણ એવું ન લાગે કે આટલા આટલા ઉપવાસ પીડ્યા પછી કેમ આહારનો યોગ થતો નથી. ભગવાન ઋષભદેવ સ્વામીને 6 મહિને આહારનો વિકલ્પ આવ્યો છતાં આહારનો યોગ ન થયો. તો દ્વેષ ન આવે કે 6 મહિનાના ઉપવાસ પછી પારણા માટે કોઈ તૈયાર નહીં, આ તે સમાજ કેવો અને આ તે ઇન્દ્રોને પણ કાંઈ ઉપયોગ મૂકવાનો સવાલ નહીં. જે ઇન્દ્રો મુનિરાજનો મહિમા કરતા થાકે નહીં એ મુનિરાજના પારણાનો વિકલ્પ ન કરે. જન્મ ગર્ભ કલ્યાણ ને જન્મ કલ્યાણક ને દીક્ષા કલ્યાણક, ત્રણ કલ્યાણક તો ઉજવી ચૂક્યા છે. પછી 6 મહિના પહેલા દીક્ષા કલ્યાણક ઉજવ્યો છે. 6 મહિના સુધી એટલો વિચાર કર્યો નહીં કે ભગવાનને આ ચોથો કાળની શરૂઆત છે ને આહાર બહારનો શું પણ હવે કઈ વ્યવસ્થા તો કરીએ કે નહીં, એવો વિકલ્પ પણ મુનિરાજને ત્યાં આવતો નથી કે કેમ મારા આહારની વ્યવસ્થામાં કોઈને વિકલ્પ નથી, એવો વિકલ્પ નથી. બીજા 6 મહિના નીકળી જાય છે, એવો વિકલ્પ નથી એની એ સાબિતી છે. એ પાછા ગયા સ્વરૂપમાં ગયા પાછા, પછી આહાર પાર ને સંભાળતા બીજા 6 મહિના નીકળી જાય છે. રાતપાટ છોડી પાપ નો ઉદય ખરો કે નહીં? ગરીબી આવી ગઈ. હે, એક ચક્રવર્તી હોય ને દીક્ષા લે, ભરત ચક્રવર્તી દીક્ષા લીધી તો 6 ખંડ છૂટી ગયા, પાપ નો ઉદય છે એને, અંતરાય કર્મ નો ઉદય છે, આ બધા ભોગ ઉપભોગ છૂટી ગયા, ચક્રવર્તી ને લાયક ભોગ ઉપભોગતા છૂટી ગયા, અંતરાય પડ્યો કે નહીં? ત્યાં એને અંતરાય ગણવામાં આવતો નથી. ખરેખર તો લોકોએ અંતરાયનું સ્વરૂપ પોતાનું પ્રયોજન બહારના સુખ સાધનમાં, સુખ દુઃખના પ્રકારોમાં, અનુકૂળતા પ્રકારોમાં ગોઠવી દીધું છે. અંતરાય તમને બીજી રીતે લેવાનો છે કે પોતાના સ્વરૂપનો લાભ ન થાય, પ્રાપ્તિ ન થાય, એ પ્રાપ્તિમાં બાધક કર્મના ઉદયને અંતરાય કર્મ ગણવું, બાકી અંતરાય કર્મ ન ગણવું. ખાવા ન મળે ને, પીવા ન મળે ને, પૈસા ન મળે ને, કપડા ન મળે ને, બહારના સંયોગો જેમાં અશુભ ભાવ જ નિમિત્ત થાય છે એ બધા ભોગ ઉપભોગમાં, એ ન મળે તો માળા કે વાણી આવું કે અંતરાય કર્મનો મારો ઉદય છે. આ કેમ કે બીજે તો આ નથી, વાણિયામાં જ આ રહ્યું છે જૈન ધર્મ અત્યારે, તો અમારે અંતરાય કર્મનો ઉદય આવ્યો. પણ હવે તો તારા અશુભ ભાવ કેટલા થાકનો આવ્યો હતો, અને આ ઉદયમાં તને પણ અશુભ ભાવ થાય છે ને, આ એવો અંતરાય કર્મ તારો ન હોત, તારું માનેલું ન હોત તો અશુભમાં જવાનો હતો. ભોગ ઉપભોગના સાનિધ્ય કાળે પણ તું અશુભમાં જાય છે, અને એના વિયોગના કાળે પણ એનો વિયોગ છે એમ કરીને અશુભમાં જાય છે. તારા પરિણામના ક્યાં ઠેકાણા છે? તને અંતરાય કર્મનું જ્ઞાન ક્યાં છે? આવા ગડબડ મોટી છે. પછી અંતરાય કર્મના નાશની પૂજા કરે, શું ભાવના છે? કે ખૂબ મને મળે ભોગ ઉપભોગ. પછી ભોગ ઉપભોગ મળે એટલે કેવા પરિણામ થાય? અશુભ પરિણામ થાય. પૂજાના ક્યાં ઠેકાણા છે? અશુભ ભાવો ઉત્પન્ન થવાના સંયોગો મને હોય એવી પૂજા કરે, એટલા માટે એને કહ્યું જ્ઞાનીઓ કે આ પૂજા નથી કરતો, આ તો મોહ ભજન કરે છે. આની પૂજા નથી પણ આ તો મોહનું ભજન છે, આનું એકલું મોહનું જ ભજન છે એમ ખરેખર. ગુરુદેવની એવી શૈલી હતી, ચારે બાજુથી અમે તો એમ કહેતા ઉપસ્થિતિમાં, હાજરીમાં, કે સાહેબ આ તો કોઈ પેંઠીએ પેંઠીએ તેલ નાખે નહીં, આ તો વાળે વાળે તેલ નાખવાની જે ચોખવટ આવે છે. સાહિત્ય જોઈએ છીએ જૈન દર્શનનું ત્યારે એમ લાગે છે કે આટલું સ્પષ્ટીકરણ પણ અભૂતપૂર્વ સ્પષ્ટીકરણ દેખાય છે. સ્પષ્ટીકરણ એટલું બધું આવ્યું છે. આચાર્યના શાસ્ત્રોમાં જે ગૂઢ ભાવો ભર્યા છે એ ખોલ્યા છે. ખોલવાનું સહેજે બન્યું છે, એનું કારણ કે અત્યારે જે જીવોનો સ્તર છે એ મંદ બુદ્ધિ ધારક જીવોનો સ્તર છે. ભલે કોઈ માનતા હોય પોતાને કે ઘણા બુદ્ધિવાળા છે, પણ મંદ બુદ્ધિ ધારક જીવોનો સ્તર છે. એ તો ટોડલમંજીએ 250 વર્ષ પહેલા મોક્ષ માર્ગ પ્રકાશક લખ્યું ત્યારે એ સ્પષ્ટીકરણ કર્યું છે કે આ શાસ્ત્રની અંદર પ્રશ્ન ઉત્તરની જે શૈલી છે એ સ્પષ્ટીકરણને વિશેષ પ્રકારે ખોલવા માટે છે. અને એનું કારણ એ દેખાય છે કે વર્તમાનમાં જીવો મંદ બુદ્ધિના ધારણ કરનારા જોવામાં આવે છે. 200-250 વર્ષ પહેલા આવ્યા જ્યાં ઓછી જરૂરિયાત હોય ત્યાં વધારે પરિશ્રમ ન લઈએ. જેમ કે પહેલા આચાર્યો હતા, ઉત્પાદવે ધ્રુવ, ઉપનેવા ધ્રુવેવા વિજ્ઞેવા એમ કે ત્યાં 14 પૂર્વનું જ્ઞાન થતું. મુનિઓને 14 પૂર્વનું જ્ઞાન થતું, એમ કે 12માં તો એટલી સંયમની લબ્ધિઓ હોય કે ઉત્પાદવે ધ્રુવ એમ કે ત્યાં 14 પૂર્વનું જ્ઞાન થાય. એ તો પરિસ્થિતિ નથી, એને લાંબો લાંબો ઉપદેશ આપવાની જરૂર નથી. જે વધારે સ્પષ્ટીકરણ આવે છે એ એમ સૂચવે છે કે સ્પષ્ટીકરણની આવશ્યકતા છે. જીવો સામે એવા છે, કેટલાક વધારે ક્ષેપક્ષમવાળા છે તો બુદ્ધિની વક્રતાવાળા હોય છે, તો છળ પકડે છે. તમે આમ કહો છો તો પછી આમ થશે એનું શું, આમ કહો છો તો પછી આમ નુકસાન થશે એનું શું, આમ કહેવાથી આમ નુકસાન થશે એનું શું, તો એની એ ચોખવટ લે. આ નિશ્ચયાભાસનો વિષય ખુલે છે કે નહીં? વ્યવહારાભાસ નો વિષય ખુલે છે, નિશ્ચયાભાસ નો વિષય ખુલે છે, ઉભયાભાસ નો વિષય ખુલે છે. જેટલા હજારો ગમે પ્રશ્નો આવ્યા 45 વર્ષમાં, રોજ સાંજે 1 કલાક તો ચર્ચા, અને 2 કલાકના વ્યાખ્યાનમાં પણ કોઈ જિજ્ઞાસુ થઈને પૂછે તો એમાં કઈ પ્રશ્ન પૂછવાનો બાદ નહોતો, કોઈ પ્રશ્ન ન પૂછવો થાય. હજારો ગમે પ્રશ્નો આવ્યા, એ તમામનું સ્પષ્ટીકરણ આપ્યું. અહીંયા શું ન્યાય આવ્યો કે તીવ્ર રાગની અપેક્ષાએ શાસ્ત્રાભ્યાસમાં જોડાવું યોગ્ય છે. પોતાના પરિણામનો વિવેક પોતાને કરવાનું બને છે, પોતાના લાભ નુકસાનનો વિવેક પોતાને કરવાનું સહેજે બને છે. તેને લાભ નુકસાન સાથે, એટલે પ્રયોજન સાથે જેનો દ્રષ્ટિકોણ સંકળાયેલો છે એને તો એ પ્રકાર આવ્યા વિના રહેતો નથી. તો તે તીવ્ર રાગથી, તીવ્ર કષાયથી સહેજે ખસવા, સહેજે સહેજે મન કષાયમાં આવે છે. કષાય રહીન દશામાં જઈ શકવાનો પુરુષાર્થ કરવા છતાં, હોવા છતાં એની એનું એમાં ઓછપ રહી જાય છે ત્યારે કષાયની મંદતા ઉત્પન્ન થઈ આવે છે. આ એનો નિયમ છે. પુરુષાર્થ કોઈ મંદ કષાયનો નથી, પુરુષાર્થ તો વિતરાગતાનો કરવા યોગ્ય છે. પણ એ ત્યાં પહોંચાય નહીં ત્યારે કષાયની મંદતામાં આવવાનું થાય છે. તો ત્યાં ભલે કષાયની તીવ્રતામાં રહેવાનું થાય, એ વાત ન્યાય સંપન્ન નથી. એટલી વાત છે. ગુણસ્થાનનું નામ અવિરતિ ગુણસ્થાન, અવિરત ગુણસ્થાન એવું નામ આપવામાં આવે છે. બહારના સંયોગમાં કઈ ત્યાગ થતો નથી. ચારે ગતિમાં પૂર્વ કર્મ અનુસાર સંયોગ રહી જાય ને અંદરમાં આત્માને પરમાત્માનો ભેટો થઈ જાય. બહારના સંયોગો એવા ને મારે કાંઈ તલ માત્ર ફેર ન પડે, અંદર આત્મા આખો ફરી જાય. તો ત્યાં જઘન્ય સ્થિતિ ઉત્પન્ન થયેલો જે વિતરાગ ભાવ છે ત્યાં તો વિકલ રાગ આવ્યા વિના રહેશે. એટલે સંયોગ દર્શન થયું ત્યાં ચોથા ગુણ સ્થાને કાંઈ તદ્દન, એટલે સર્વથા વિતરાગતા તો થઈ જતી નથી, સર્વથા તો થઈ જતી નથી પણ અલ્પાંશે વિતરાગતા છે. મુનિ દશાની જે વિતરાગતા છે એવી વિતરાગતા પણ ત્યાં નથી. પંચમ ગુણ સ્થાનના શ્રાવકની વિતરાગતા છે એવી વિતરાગતા પણ ત્યાં નરે. સમ્યક દર્શન પછી પણ રાગ તો આવે છે, જ્યાં શું સુધી છદમસ્ત છે ત્યાં સુધી રાગની ઉત્પત્તિ સાધક જીવને ધર્માત્માને પણ ઉત્પન્ન હોય છે, થાય છે. જો નિર્વિકલ્પ આનંદમાં જ્ઞાન પર્યાય એકાગ્ર થઈ જાય તો તે બરાબર છે, તે તો યોગ્ય છે, બરાબર છે. એટલે તે તો યોગ્ય છે, એ તો સ્વરૂપાનંદમાંથી બહાર નીકળ્યા પછી પણ ધર્મીને પહેલી એ ભાવના આવે છે, પહેલો વિકલ્પ આવે છે કે હવે પછીની ભવિષ્યની સર્વ કાળાવલી આવા સ્વરૂપના આનંદના ભોગવટામાં જ રહો ને રહો, એવી ભાવના આવે છે. પણ એ ભાવના છે એ અનુસાર કાંઈ હજી પરિસ્થિતિ પરિણામની વાસ્તવિકતા એ નથી, પરિસ્થિતિ નથી. એટલે જો એવું એકાગ્રપણે રહી જવાય તો બરાબર છે, અને એ બરાબર નથી એમ કોણ કહે. જેમ કે ભરત ચક્રવર્તી જ્યારે ગ્રસ્ત દશામાં ને ચક્રવર્તીપણામાં હતા, ક્ષાયક સમની દ્રષ્ટિ ચરમ શરીરી તો હતા, તો અવારનવાર નિર્વિકલ્પ ધ્યાનમાં સ્થિર થતા હતા. અવારનવાર નિર્વિકલ્પ ધ્યાનમાં સ્થિર થતા હતા તો અંદરની પરિણતિ તો ઘણી ઉગ્ર હતી. પરિણતિ ઉગ્ર હોય તો જ ઉપયોગ વારંવાર સ્થિર થાય, અને વારંવાર ઉપયોગ સ્થિર થતો હતો છતાં પણ એમને જે બારમાં હજી પોતાની શક્તિ એટલી વ્યક્ત નહોતી થઈ, વિકસિત નહોતી થઈ, તો અનેક પ્રકારના શુભ ને અશુભ રાગમાં પણ જોડાતા હતા. તો રાજા છે, અશુભ રાગ પણ ઘણા ઉત્પન્ન થાય છે, શુભ રાગ પણ અનેક પ્રકારે ઉત્પન્ન થાય છે. હરિયંતની પ્રતિમા એટલી બધી સ્થાપના કરી હતી ઠામ ઠામ એમના મહેલોમાં, જગ્યાએ જગ્યાએ જ્યાં જાવ ત્યાં દર્શન થાય ભગવાનના, જ્યાં જાવ તો ભગવાન, એવી ભાવના વ્યવસ્થિત સાધના ન થાય એવી રીતે પણ નજર પડે એવી રીતે એવી વ્યવસ્થા રાખે છે. હાલતા ને ચાલતા અનેક જગ્યાએ ભગવાનના દર્શન થાય, મહેલોની અંદર, મહેલોના ચોગાનોની અંદર, ઉદ્યાનોની અંદર, બાગ બગીચાની અંદર ભાવના છે. પણ જ્યાં દીક્ષા અંગીકાર કરીને ધ્યાનમાં બેઠા અને પંચમહાવ્રતને 28 મૂળ ગુણના વ્યવહાર રત્નત્રયના રાગમાં જ ન આવ્યા, વ્યવહાર સંયમને વ્યવહારના રાગમાં આવ્યા જ નહીં, સિદ્ધાર્થે અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન લઈને વિતરાગ થઈ ગયા. બાહ્યાચરણની કોઈ પ્રવૃત્તિ કર્યા વિના દીક્ષા લીધી કે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, તો એ તો બરાબર જ છે. એમ થાય તો કોણ એમ કહે કે યોગ્ય છે અને આમ કરવું તો નામ કરવું તો ને ક્રિયા સમિતિ પાળવી હતી, ભાષા સમિતિ પાળવી જોઈએ, નિષ્ણા સમિતિ પાળવી જોઈએ, એ કઈ પ્રશ્ન એને રહેતો
નથી.
જે કરવા યોગ્ય હતું એ થઈ ગયું તો એ બરાબર જ છે. ઉપયોગ જો નિર્વિકલ્પ આનંદમાં એકાગ્ર થઈ જાય, નિર્વિકલ્પ આનંદમાં જ્ઞાન પર્યાય એકાગ્ર થઈ જાય તો તે બરાબર જ છે. એમાં શું અયોગ્ય છે? એમાં તો કાંઈ યોગ્ય નથી. પણ જ્યારે નિર્વિકલ્પ આનંદમાં ન રહેવાય, એટલી શક્તિ સંપન્ન ન થઈ હોય, ત્યારે સ્વાધ્યાય, પૂજા, દેવ ગુરુની ભક્તિ વગેરે પ્રશસ્ત કાર્યો છોડી વિકથા વગેરે નિંદની કામમાં જોડાય તો મહા અનર્થ. સિદ્ધાંત બદલાઈ ગયો. એને છ પુત્રો કસાય છે ને આ કસાય છે, શુભ ભાવ પણ કસાય છે ને અશુભ ભાવ પણ કસાય છે, બંને કસાય છે. એમાં તીવ્ર મંદતાનો ભેદ પાડવાનો તો શાસ્ત્રમાં ના પાડી છે, પ્રવચન સાહેબની ગાથા છે. કહે છે કે બારમાં વિકથામાં જોડાય, શાસ્ત્ર ન વાંચે ને છાપા વાંચે, શાસ્ત્ર ન વાંચે ને નોવેલ વાંચે, શાસ્ત્ર ન વાંચે ને બીજા બીજા લૌકિક સ્તરના લેખકો હોય એના ગ્રંથો વાંચે, તો એ તો બધી વિકથા છે. એક આત્માની કથા સત્શાસ્ત્રોમાં છે, એ આત્માની કથા છોડીને બીજું વાંચન કરે છે એ બધું વિકથામાં જાય છે. અથવા બીજી ચર્ચા કરે છે કે ભાઈ અમેરિકામાં રેગન આમ બોલ્યો ને રાજીવ ગાંધી આમ બોલ્યો, એ બધું બી કથામાં જાય છે. ચારે બી કથા છે, ભોજન કથા, રાજકથા, એ બધી બી કથા, ચારે બી કથા છે. આત્માને છોડીને જાય બધું બી કથામાં જાય છે. તો એ બી કથા તો નિંદનીય કાર્ય છે. શું કહ્યું? બી કથા તો નિંદનીક કાર્ય છે. તારો સિદ્ધાંત છે એમાં મહા અનર્થ રહેલો છે. બહુ છળ ન પકડાઈ જાય, જ્યાં સ્વભાવને પણ હે કયો છે ત્યાં છળ ન પકડાઈ જાય અને નિંદનીક કાર્યોમાં ન ચાલ્યો જાય, એ વાતનો પણ એને બરાબર વિવેક હોવો, સાવધાની હોવી. જો સમજણ ન હોય એ સત્શાસ્ત્રોમાં બુદ્ધિ લગાવે અને સત્સમાગમ કરે તો આ બધા પડખા ચોખ્ખા થાય. એટલા માટે સત્સમાગમને સત્શાસ્ત્રને એ દ્રષ્ટિએ પણ આવકાર્યો છે. તો આવ્યા વગર રેગની ભક્તિ એટલે ભક્તિનો રાગ બહારમાં સ્ફોટ દેખાય છે, અંદરમાં વિતરાગતાની મહિમા છે. જેને વિતરાગતાની મહિમા આવતી નથી ને એકલો રાગમાં પકડાય છે ને એકાકાર થાય છે, એ ભક્તિ તે યથાર્થ ભક્તિ નથી. પણ વિતરાગતાની મહિમા આવે દેવ ગુરુ શાસ્ત્ર ની મહાનતા ની મહિમા આવે, વિતરાગતા ને લઈને એની મહાનતા છે, તો એ તો મહિમા આવ્યા વિના રહેશે જ નહીં, રહે જ નહીં, પ્રશ્ન જ નથી, આવે કે ના આવે પ્રશ્ન છે નહીં, આવ્યા વિના રહે
નહીં.
તમામ આચાર્યો એ સ્તુતિ કરી છે, જ્ઞાનીઓ એ મુનિઓના ગુણ ગાયા છે, ગુરુના ગુણ ગાયા છે, શાસ્ત્રના ગુણ ગાયા છે, અને ભગવાનના હરિયંતના દેવના ગુણ ગાયા છે. મુનિઓ પણ આચાર્યોની સ્તુતિ કરે છે, સ્તુતિના શાસ્ત્રો રચાયેલા છે, આખી સ્તુતિના જ શાસ્ત્રો રચાયેલા છે. આ છે ને અમિત ગતિ આચાર્યના સ્તુતિ છે, મોટી મોટી લાંબી લાંબી ભક્તિનો ભાવ આવ્યા વિના રે. એ જાણે છે કે અહીંયા મારે રોકાવું નથી, આ તો સ્વરૂપમાં પરમાત્મા પદમાં સ્થિર રહેવાતું નથી, એટલે અહીંયા આવી જાય છે, આ એટલી વાત છે. એ રીતે આવે છે નિમિત્ત છે, કેમ કે ત્યાં વિતરાગતાને જ જોવાની છે, એટલે નિમિત્ત ગણવામાં
આવે છે.
આવ્યા છે ત્યાં વિતરાગતા રહેલી છે, એટલે એને નિમિત્ત કહેવામાં આવે છે. બહાર બહારની ચીજ છે માટે નિમિત્ત, અંતરની ચીજ છે તે ઉપાદાન. સીધી વાત છે, નિમિત્ત પર સંયોગ છે, ઉપાદાન નિજ શક્તિ છે, અને નિમિત્ત પર સંયોગ છે. ભૈયા ભગવતી દાસે નિમિત્ત ઉપાદાનની આ વ્યાખ્યા કરી છે, દોવા લેખા છે ને, એમાં નિમિત્ત પર સંયોગ એટલો એટલી વ્યાખ્યા કરી છે. ઉપાદાનમાં નિરશક્તિ ઉપાદાન નિરશક્તિ છે, જ્યાં નિમિત્ત પર સંયોગ, બસ આટલી જ વાત છે. ચાલો રોજ શાસ્ત્ર ના આટલા પાના તો વાંચવા, પોતાની સમય અનુકૂળતા પ્રમાણે પૂરા કરો એટલા પાના, આટલું તો વાંચવું. રોજ શાસ્ત્રાભ્યાસ કરવાનું કીધું છે ને રાવત ને, આટલો પાઠ તો કરવો જ. સામાયિક કુવા પડીકમણા કરવા બેસી જાય છે સંપ્રદાયમાં, તો ઉપયોગ ગમે ત્યાં ફરતો હોય, બુદ્ધિ તો જોડે
નહીં,
ઉપયોગને જોડે નહીં, યંત્રવત ક્રિયા કરી જાય. એમ રોજ એક કલાક શાસ્ત્ર સ્વાધ્યાય કરવો મંદિર જઈને, યંત્રવત બેસી જાય ઠમણી લઈને, આ કલાક પૂરો થયો ચાલો આપણે શાસ્ત્ર સ્વાધ્યાય કરીએ, એમ બરાબર. એમાં ઉપયોગને જોડવો, ઉપયોગને લગાવવો, હિત અહિતનો વિચાર ઊંડા ઉતરીને કરવો, બરાબર. મારા આત્માનું હિત કેમ થાય એવી આમાં સુસંવાદ આવીને સુસંવાદ છે. ઊંડા ઉતરીને જો એમાં વિચાર કરે તો એ સ્વાધ્યાયનો કાળ પૂરો થયા પછી પણ એના વિચારો ચાલે, પણ એમને ઉપર છેલ્લું યંત્ર સાંભળી લે તો પછી એને તો ત્યારે લેવા દેવા નથી, તો પછી વાયના પછીના કાળમાં તો એને કાંઈ લેવા દેવા રહેતી નથી. આ સ્થિતિ થઈ જાય, પરિણામ ઘડિયાળ મૂકવાનો વિષય નથી. તો લે છે હવે પછીના ભૂલમાં એવી વાત છે કે શાસ્ત્ર ગુણ શાસ્ત્ર અભ્યાસ યોગ્ય છે, શાસ્ત્ર અભ્યાસની અપેક્ષા છે, અપેક્ષા એ યોગ્ય છે એવી વાત આવી, તો એમાં ધારણા થાય છે, શાસ્ત્ર જ્ઞાનની ધારણા થાય છે. એક જ વાતને વારંવાર ફેરવવામાં આવે તો એની ધારણા થયા વિના, વારંવાર એક જ વાતને યાદ કરવામાં આવે, વારંવાર એની ચર્ચા વાર્તા સાંભળવામાં આવે તો એ યાદદાસ્તનો વિષય, ધારણાનો વિષય થઈ જાય. એક દ્રવ બીજા દ્રવનું કાંઈ કરી શકતું નથી, એક દ્રવ બીજા દ્રવનું કાંઈ પણ શું, ધારણા શું, તારા પરિણમન શું, એને કાંઈ લેવા દેવા છે કે નહીં. કહે છે કે એ ધારણા થાય, એ ધારણા થઈને કરીને કે થઈને જો અનુભવમાં ન ઉતરે તો તે ધારણાનું અભિમાન થયા વિના બહુ ભાગે આમ થાય છે. એટલે કાઉન્ટમાં કોઈ જીવ એવા હોય છે કે પ્રથમ ધારણા કરે છે, અને ધારણા કરી એ ધારણાની અંદરમાં ઉતરે છે, એવા પણ જીવો હોય છે કે અંદરમાં ઉતરવા માટે એની ધારણા થઈ હોય છે. કારણ કે ધારવું તો બને છે, ધારવું થાય છે, તો અંદરમાં ઉતરી જાય છે ધારણા દ્વારા.
યોગ્ય છે
તો તે તો યોગ્ય છે, પણ જો અનુભવમાં ન ઉતરે તો બહુધા સમજો શું કરવા લીધો, કે આનું કોઈ કાળ પરિમાણ ખરું, આનું કોઈ ધોરણ છે કે ભાઈ એક વર્ષ ધારણા કરે અને પછી અંદરમાં ન ઉતરે તો એને અભિમાન થઈ જાય, બે વર્ષ કરે, પાંચ વર્ષ કરે, 25 વર્ષ કરે અને અંદરમાં એનું કોઈ ધોરણ. કોઈ ધારણા કરનાર જીવ ક્યારે અંદરમાં ઉતરશે એનો કોઈ મેળ નથી. પણ જો અંદરમાં ન ઉતરે અને કાળ લાંબો જાય તો બહુધા મોટા ભાગે એ ધારણાનું અભિમાન થઈ આવીના રહેતો થાય છે. કારણ શું છે? કે એક તો જીવ અનાદિથી પર્યાય બુદ્ધિ છે, મિથ્યા દ્રષ્ટિ છે એટલે પર્યાય દ્રષ્ટિ છે. પર્યાય દ્રષ્ટિ છે, દ્રષ્ટિનો અર્થ એ છે જ્યાં જ્યાં દ્રષ્ટિ આવે ત્યાં આ અર્થ કરવો, સ્પષ્ટીકરણ કરીએ કે જ્યાં જ્યાં દ્રષ્ટિ આવે ત્યાં આ હું એવો જે ભાવ, નિજ સત્તા અનુગ્રહ ત્યાં નિજ સત્તા અનુગ્રહ આ હું એમ થઈ આવે, એને દ્રષ્ટિ કરી એમ કહેવામાં આવે છે. જેમ કે આત્માની દ્રષ્ટિ કરવી તો આત્મામાં આ હું એમ થઈ જાય, એમ જે આત્માનું સ્વરૂપ અસ્તિત્વ ગ્રહણ થાય શ્રદ્ધાનમાં તો એને આત્માની દ્રષ્ટિ કરી કહેવાય. પર્યાય દ્રષ્ટિ છે એમાં માત્ર પર્યાયમાં જ્ઞાનના ઉઘાડમાં, બુદ્ધિના ઉઘાડમાં, ક્ષયક્ષમના ઉઘાડમાં આ હું એમ થઈ જાય ત્યારે એનું અહમ પણ થયા વિના, અને એ તો પડ્યું છે. અનાદિનો જીવ પર્યાય દ્રષ્ટિ હોવાને લીધે પર્યાયનું અહમ પણ છે. હવે પર્યાયમાં વિશેષતા થઈ બીજા જીવો કરતા, શાસ્ત્રાભ્યાસના ક્ષેત્રમાં પણ અનેક જીવો પ્રવેશ કરેલા છે, એમાં બીજા જીવો કરતા પોતાની કોઈ વિશિષ્ટતા એને લાગી જાય, હોય કે ન હોય વળી બીજી વાત છે, કોઈને હોય ને કોઈને ન હોય ને પણ લાગી જાય છે, ત્યારે એનું અહમપણું છે એ બીજાને ખ્યાલ આવે એવી રીતે સ્થૂળપણે બહાર આવી જાય છે. ત્યારે લોકો એમ સમજી શકે છે કે આને કાંઈક પોતાના જ્ઞાનનું અભિમાન થયું, જ્ઞાન મદ આને વર્તે છે, પ્યાલો ફાટ્યો, મોક્ષમાં કોઈ એવા પ્રકાર બની જતા. ઉઘાડવાળા જીવો હોય અને એ ઉઘાડની અંદર વધારે અભિમાનમાં આવીને કાંઈ પ્રવૃત્તિ કરી બેસે ત્યારે એમ કે હવે આનો પ્યાલો ફાટ્યો છે. એવા કાળમાં બેનશ્રીને ખાસ યાદ કરતા કેટલું જ્ઞાન છે છતાં ગંભીરતા કેટલી છે, એક અક્ષર જરાય બાર બોલતા નથી. ગુરુદેવ હતા ત્યારે તો બોલવાનો પ્રસંગ, અત્યારે વળી થોડો બોલવાનો પ્રસંગ છે, એ વખતે તો પ્રસંગ હતો નહીં. પોતાને ખ્યાલ હતી કે જ્ઞાન ઘણું છે, સાધના ઘણી છે, શાસ્ત્ર જ્ઞાન ઘણું, શાસ્ત્ર જ્ઞાનના ખુલાસા પણ અજબ ગજબ ના કરી શકે એવી શક્તિ છે, એટલી શક્તિ છે. ત્યારે પ્રશ્ન ગમે તે આવે છે, પૂછે છે, બધા ખુલાસા મળે છે મોક્ષોને, છતાં એ વખતે બોલતા નહોતા, બહાર પડવાનો પહેલેથી, ત્યારે કે અત્યારથી કોઈ બહાર પડવાનો પ્રશ્ન નહીં. કોઈને બહાર પડવાનો ભાવ વધારે થાય, અભિમાન થાય, આ સમાજમાં આગળ મોખરે રહેવાનો ભાવ થાય, આગેવાની લેવાનો ભાવ થાય, સૌથી મોટા આગળ રહું અને પોતાનું જ્ઞાન ને પોતાની શક્તિ બતાવવાનું મન થાય અને એમાં કઈ છબડો વાળે, ગુરુદેવ એમ કે હવે આનો પ્યાલો છે એમ કહેતા, એ બધા પ્રસંગો અનેક બની ગયેલા. જીવની જો પાત્રતા હોય તો પાછો વળે, પાત્રતા ન હોય તો મને ઠપકો મળ્યો છે એમ જાણીને ભાગી જાય, કોઈક ભાગી ગયા ને કોઈક પાછા વળ્યા, બધા પ્રકાર બન્યા. બધા પ્રકાર બને. જગતમાં તો બધા બધી પ્રકારની યોગ્યતા વાળા જીવો હોય, આમ કેમ થયું એ પ્રશ્ન રહેતો. પણ પોતાને પોતાના આત્મા માટે શિક્ષા એ લેવાની કે આ સાંભળીએ છીએ, વાંચીએ છીએ, વિષય બુદ્ધિ ગોચર થાય છે, ખ્યાલમાં આવે છે, એટલે એની ધારણા થાય છે. મતિ જ્ઞાન છે ને, મતિ જ્ઞાન એ ચોથું સ્ટેજ છે. અવગ્રહ યા અવાય ને ધારણા, ધારણા તો થશે જ. મતિ જ્ઞાન છોટું જ્ઞાન હોવાથી ધારણા તો થશે જ. પણ એ ધારણાનો ઉપયોગ અંદરમાં અનુભવમાં ઉતરવા માટે કરવાનો છે. એ સિવાય એ ધારણાનો ઉપયોગ બીજા પ્રકારે કરવાનું પોતાનું લક્ષ્ય હોવું જોઈએ. નહીં, આ જ લક્ષ્ય હોય તો એ બચી શકે. જો એને અનુભવમાં ઉતરવાનું લક્ષ્ય ન રહે તો બચવું મુશ્કેલ છે. બહુધા શબ્દનો એટલે પ્રયોગ કર્યો છે, અભિપ્રાય છે કહેવાનું, પણ અહીંયા એ અભિપ્રાય છે. મૂળમાં શબ્દ નહોતો, ત્યાંથી વાક્ય ઉપાડ્યું છે. કે જેને અંદરમાં ઉતરવાનું લક્ષ્ય છે એને અભિમાન નહીં થાય, અને જે અંદરમાં ઉતર્યો છે એને પણ અભિમાન નહીં થાય ધારણાનો. પણ જેને અંદરમાં ઉતરવાનું લક્ષ્ય નથી ને અંદરમાં એટલે ઉતરતો નથી, એને ધારણાનું અભિમાન થયા વિના રહેતો. એ ધારણાના અભિમાનનો પ્રદર્શન એ રીતે થઈ આવે છે કે કોઈ જ્ઞાની અનુભવી એમ કહે કે આમ ન્યાય છે, આમ સ્વરૂપ છે, તો પણ એને એનો નિષેધ આવે. નહીં, આમ ની ને આમ છે, આમ ની ને આમ હોવું જોઈએ. ભૂલ એને દેખાડે, એને એને ભૂલ દેખાય, અથવા તો એને એ વાતનો નિષેધ આવે, એવો પ્રકાર ઉત્પન્ન થાય છે. એને ધારણાના બળનો ઊંધો પ્રકારનો પ્રયોગ ચાલે છે, એટલે એમ થયા કરે છે. દાખલામાં આત્માના દાખલા બહુ ઓછા મળે છે, કોક કોક પોઈન્ટ માત્ર દેખાડવાનો દાખલો મળે, કોક પોઈન્ટ દેખાડવાનો. બાકી બધા દાખલા મળવા બહુ મુશ્કેલ છે. કેમ કે એક તો અરૂપી દ્રવ્ય છે, અરૂપી તત્વ છે, અને એની કોઈ બાહ્ય પ્રવૃત્તિનો આ વિષય નથી, આ અંતર્મુખી અંતરંગ પરિણતિનો વિષય છે. તો એનો બારમા દાખલો કેવી રીતે લાવવો? કે પાણીનું તરંગ છે, એ પાણીમાં સમાઈ જાય છે. પાણીનું તરંગ પાણીમાં સમાય છે કે નહીં? પાણીનું તરંગ કઈ બહાર જાય છે? તરંગ મટીને પાણીનું તરંગ પાણીમાં સમાય જાય છે. એમ આત્માના પરિણામ આત્મામાં લીન થાય છે, એવો આત્મરસ ઉપજે. જેમ બારમાં રસ ઉપજે તો બારમાં એકાગ્ર થાય છે કે નહીં? ભાઈ આ તો ખબર ન પડી કેટલો સમય યોગ્ય, અમને ખબર જ ન રહી કે ખબર ન રહી. એનું કારણ કે તારો રસની એકાગ્રતા ઘણી હતી. એમ આત્મ સ્વરૂપને લક્ષમાં લેતા એનો એટલો રસ આવે કે એની એવી એકાગ્રતા થાય, તો પરિણામ એમાં લીન થાય. સમસ્ત પ્રકારે પરિણામ એની અંદર લીન થાય, પરિણામની મગ્નતા થાય, એકાગ્રતા થાય. એ પરિણામ અંતર અંદર ઉતરવાનો પ્રકાર થયો, એ અંદર ઉતરો કહેવામાં આવે છે. અંદર ઉતરવાનો વિષય તો બહુ બહુ મોટો છે. જેમ કે ધર્મી જીવ છે તો એને તો અનુભવ થયો છે, ધર્મી જીવને પોતાનો સીધ સમાન આત્માનો અનુભવ થયો છે. એવા ધર્મી જીવને પણ પોતાના સ્વરૂપમાં રહેલી અનેક પ્રકારની ચૈતન્ય ગુણની રિદ્ધિ સિદ્ધિ છે, એમાં ચૈતન્ય રિદ્ધિ સિદ્ધિ ભરેલી છે, ચૈતન્ય રુદ્ધિ ધારક છે આત્મા. આ બહારની લબ્ધિ ને આ પુણ્ય પ્રકાર એ વાત નથી, ગુણની વૃદ્ધિ સમૃદ્ધિ છે. તો એને જોવા એ ઘણા આતુર છે એવું બોલાવે છે. જ્ઞાની જ્ઞાની ધર્મી અનુભવી ચૈતન્ય ની શોભા નિહાળવા માટે કુતુહલ બુદ્ધિ વાળા આતુર હોય છે. જેમ ન જોયું હોય ને કુતુહલ થાય, આ તો જોયું છે, જ્ઞાની ની વાત નથી. શબ્દ લીધો છે જ્ઞાની, જ્ઞાની ચૈતન્ય ની શોભા અનંત ગુણ થી જે શોભી રહ્યો છે આત્મા પરમાત્મા, એની શોભા નિહાળવા માટે કુતુહલ બુદ્ધિ વાળા અને આતુર હોય છે. અહો તે પરમ પુરુષાર્થી મહાજ્ઞાનીઓની દશા કેવી છે કે અંદર ગયા તે બહાર જ આવતા નથી. એ શોભા નિહાળવા અંદર ગયા, ઊંડો કેમ ઉતરે છે એની વાત છે. એવા ઊંડા ઉતર્યા, એવા ઊંડા ઉતર્યા કે પછી ઉપર બહારની સપાટીમાં આવ્યા જ નહીં, ગુમ થઈ ગયા અંદર ચેતનમાં. નથી ડૂબકી લગાવો કે ભાઈ આ તો ક્યાં ડૂબકી લગાવીને ગયો સમુદ્રમાં, આનો કઈ પત્તો નથી, ક્યાંય સપાટી ઉપર માણસ દેખાતો નથી, માઇલો સુધી જાય છે ને ઊંડે, હવા લઈને જાય છે ઓક્સિજન. એ કેવી પરમ પુરુષાર્થી મહાજ્ઞાનીઓ છે એ બધા જ્ઞાની કરતા એને, એ જ્ઞાનીઓ એને મહાજ્ઞાની કહે છે, જે ઊંડા ઉતરે છે. એવી દશા કેવી હશે, કેવી એની દશા હશે, પોતે આશ્ચર્ય કરે છે. કેવી એની દશા હશે કે અંદર ગયા તે બહાર જ આવતા નથી. ધન્ય તે દિવસ કે જ્યારે બહાર આવવું જ ન પડે, આ પોતાની ભાવના લીધે એવો દિવસ ધન્ય છે કે જ્યારે બહાર જ આવવું ન પડે, અંદર જ રહી જઈએ. 133
ભગવાન જય શ્રી ભગવાન.